સાથે વાતમાં કોઈ પ્રોબ્લેમ આવે તો એના વિશે મને ચિંતન કરીએ છીએ, કારણ કે પ્રોબ્લેમ સાથે થોડા ઘણા પણ પરિચય કરીએ છીએ. પણ એબસ્ટ્રેક્ટ નું મનન ચિંતન શી રીતે કરવું એમ થાય આપણને, કારણ કે તો તદ્દન એબસ્ટ્રેક્ટ છે ડિવિનિટી, તો એનું મનન ચિંતન કેમ કરવું? પણ આપણા શાસ્ત્રકારો અનુભવી લોકોએ એનું એના એના મૂળ બનાવેલા છે કે સર્વવ્યાપી છે, આવો છે તેવો છે, ફળાનો છે, એ બધું જાણીતું છે, આપણું કૃપા વાળો છે, ઉદાર છે, પતિને શરણે રાખવા વાળો છે, શરણજનની આબરૂ રાખે છે, મદદ કરે છે. અને આ જાતના જે ગુણો છે એ ગુણો વિશે આપણે વિચાર કર્યા કરવો, તે ઉપરાંત અનેક ભક્તોને જુદા જુદા પ્રસંગો અહીંના પ્રસંગોએ મદદ કરી હોય તે વિશે વિચાર થાય. એ તો એમ ધારો કે તે એક દિવસમાં પૂરું થઈ જાય બધું વિચારવાનું, તો ફરીને 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 પણ એની વિચાર થયા કરે. અને આપણા પોતાના પ્રોબ્લેમ્સ હોય, આપણી પોતાની પ્રાર્થનાઓ હોય, આપણે પોતાને જે કંઈ કહેવું, આત્મનિવેદન જે કંઈ અમે કહેવું હોય, બધું પણ મનન ચિંતનમાં આવી જાય, ખરો આવી જાય. એવી રીતે એનું મનન ચિંતન આપણે કર્યા કરીએ તો એટલે મતલબ કે એનો કહેવાનો મનન ચિંતન કહેવાનો એની પાછળનો હેતુ એ છે કે આપણા મનાધિકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમ એમાં ને એમાં વળગેલા રહે. અને ખાસ કરીને આપણે એમ ધરવાનું આપણે વિચારવાનું એમ છે કે આપણા પાંચ કર્ણ છે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અને અહમ, તો સર્વથી વધારે ને વધારે પ્રાણ આપણામાં મોકલે છે, કારણ કે પ્રાણ પ્રાણ જે તત્વ છે એ પ્રાણ તત્વ જ આશા ઈચ્છા કામના તૃષ્ણા લોલુપતા કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ આ બધું પ્રાણનું ક્ષેત્ર છે. એટલે ઘણું ખરું તો આપણે પ્રાણથી જ આપણું વ્યવહારમાં અને જીવદશામાં આપણું સંચાલન થયા કરતું હોય છે, એટલે પ્રાણ મોકલ્યો હોય છે. અને પછી આવે છે બુદ્ધિ, બુદ્ધિ પ્રેડમેન્ટ હોતી નથી, પ્રાણ જ પ્રેડમેન્ટ હોય છે. એટલે એની સાથે જે આપણે મનન ચિંતન આપણે થાય એમાં જો આપણો પ્રાણ ભરે તો એ મનન ચિંતનમાં ડેપ્થ આવે, સિન્સિયરિટી આવે, ઓનેસ્ટી આવે, લાગણી વધારે આવે એના વિશે. જ્યાં સુધી પ્રાણ ભરતો નથી ત્યાં સુધી લુખું લુખું મનન ચિંતન થાય, તો એમાં એકાગ્રતા પણ જ્યાં સુધી પ્રાણ ભરે નહીં ત્યાં સુધી એકાગ્રતા પણ થવી શક્ય નથી હોતી. અને એમાં જે ભાવના ભાવ એ બધું પ્રગટવું જોઈએ તે પણ નહીં પ્રગટે, પ્રાણ બંધ ભરવું જોઈએ. ત્યારે પ્રાણ ભર પ્રાણ કેવી રીતે ભરે એમ આપણે બુદ્ધિથી વિચાર કરીએ કે પ્રાણ કેવી રીતે ભરે, તો પ્રાણ તો જ્યારે જ્યારે આપણને જીવ વિશે ગરજ લાગે, સ્વાદ લાગે, કંઈક મતલબ લાગે તો પ્રાણ અંદર એની મેળે સંકળાય છે. ત્યારે આ વિશે પરત્વીને આપણને ગરજ કેમ કરીને જાગે એમ સવાલ થાય, તો ગરજ તો એમની જાગે જો કાં તો આપણી એવી બર્નિંગ ડિઝાયર થઈ જાય, વોલ્કેનિક એસ્પિરેશન થઈ જાય તો જાગે. એ જ્યાં સુધી ના થયું હોય ત્યાં સુધી જાગે નહીં. ત્યારે એ થવાને માટે આપણે આ વિષય પરત્વનું કોઈને કોઈ બુદ્ધિથી કૂરું હોય તો કૂરું તો બુદ્ધિથી એનું એના વિશે એના પરિચયમાં રહ્યા કરો, કોઈને કોઈ રીતે કાં તો એનો બાય ઇમેજિનેશન, ફ્લાઇટ ઓફ ઇમેજિનેશન, અથવા તો એનો ભગવાન હોય તો ભગવાનના જુદા જુદા ચિત્રો છે તે દ્વારા, અથવા તો એના દર્શન દ્વારા, અથવા તો ભજન દ્વારા, અથવા તો સ્મરણ દ્વારા, એવી રીતે ધ્યાન એટલે કે જે હતા સંકલ્પ વિકલ્પ રહી સ્થિતિ થાય એવી રીતે બેસવાનો પ્રયત્ન કર્યા કરીને કોઈને કોઈ રીતે એના અનુસંધાનમાં એ વિષયના અનુસંધાનમાં આપણે રહ્યા કરો. એમ કરતાં કરતાં જ્યારે આપણને અમુક કાળ જાય છે, દિવસનો અમુક કલાક એ આ એક ના એક વિષયમાં આપણે રોકાયેલા રહીએ તો પછી પ્રાણ અંદર ભળે છે અંદર. અને ત્યારે પછી પ્રાણ ભર્યા પછીનું મનન ચિંતન બધું બહુ આપણને એમાં રસ રહે છે મનન ચિંતનમાં, વ્યક્તા વચ્ચે સંસાર આવે, અનસ્થિ આવે, એમાં ઉડા ઉતરાય. પ્રાણ ભર્યા સિવાય આપણે નહીં અંદર, એમાં રસ નહીં જામે. પ્રાણ ભરે તો જ રસ જામે છે. દુનિયાદારીના જીવદશાના વ્યવહારમાં પણ આપણો પ્રાણ ભરેલો હોય છે. કેટલી વખતે કામ ક્રોધ લોહ મોહ મદ મત્સર રાગ દ્વેષ આદિ પ્રકારની પ્રવૃત્તિમાં આપણો પ્રાણ પરોવાયેલો હોય છે. એટલે પ્રાણને લીધે જ આ બધાનું અસ્તિત્વ છે. આ બધાનું જે અસ્તિત્વ છે એ પ્રાણને લીધે છે. દુનિયાદારીની સાથે, સંસાર વ્યવહારની સાથે, કર્મ વ્યવહારની સાથે જે આપણે સંકળાયેલા રહીએ છીએ, દાખલા તરીકે આપણને સ્વાર્થ લાગે છે કે કંઈક ગર્વ લાગે છે, બધું પ્રાણને લીધે છે. એ પ્રાણ તત્વ છે એ જ્યાં સુધી અમારે ભરે નહીં, અને એની મહેનત નહીં ભરે, કારણ કે એનો વિષય નથી. પ્રાણનો વિષય છે પ્રકૃતિ. પ્રકૃતિથી ઊંધો માર્ગમાં જવાનું છે. એટલે પ્રાણ હંમેશા પ્રકૃતિમાં સહજ મળી જશે, તેને આપણે દોરવો નહીં પડે. ત્યારે આમાં તો એને ટેવ પાડો, સુશ્ય રીતે પણ ટેવ પાડો, કારણ કે આપણે બુદ્ધિથી એટલું સમજીએ છીએ કે આ એક ઊંધો પ્રકારનો માર્ગ છે, અને ઊંધો પ્રકારના માર્ગમાં એકદમ તો પ્રાણ ભરવાનું નથી. ત્યારે બુદ્ધિ એક એવો વિષય છે કે બુદ્ધિથી ઊંધો પ્રકારનું વિચારી શકાય છે. એમાં એ જાતના વિચારવામાં દેખન ત્યારથી બધું ખરું, એટલી બુદ્ધિ કામ કરતી હોય તો. પણ બુદ્ધિ વિચારી શકે છે, કરી બુદ્ધિ વિચારી શકે છે. એટલે એ બુદ્ધિને લીધે આપણે વિચારવા વિચારની ઇન્ટિગ્રિટીમાં તો વિચારની સમતુલા જળવાય, વિચારની એક ને એક વિચારની અંદર રહ્યા કરીએ આપણે. એવું જો કોઈને કોઈ રીતે જુદા જુદા સાધનોથી કરીને, કારણ કે એકને એક સાધન હોય, દાખલા તરીકે હું નામ સ્મરણ કરતો તો નામ સ્મરણ એકને કર્યા કરી 2-3 કલાક તો પછી એ લુખું થઈ જાય. એટલે એમાં બુદ્ધિ પણ બહુ કામ ના હોય. તો પછી પ્રાર્થના રાખવું, ભજન ગાવું, આત્મનિવેદન કર્યા કરવું, સમર્પણ કર્યા કરવું, નિધિધ્યાસન કર્યા કરવું, એમ જુદા 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 સાધનો દ્વારા આપણને જે ફાવે તે, આ તો મને મતો મેં કરેલા તે કહું છું, પણ જે રીતે જેમ ફાવે તેમ જુદા જુદા સાધનો દ્વારા બુદ્ધિથી આપણે એ વિષયના કોન્ટેક્ટમાં રહ્યા કરીએ. એમ રહેતા 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 જ્યારે વધારે કલાક થવા લાગે, એટલી 4-5-6 કલાક થાય, એટલે પ્રાણથી હાલને આવી રીતે એનું મનન ચિંતન આપણે કર્યા કરી શકીએ.
પેલો પ્રાણ આવીને પછી
પ્રાણ જ આવે, બુદ્ધિ આવે,
પછી બુદ્ધિ આવે,
પછી બુદ્ધિ એની સાથે ભળી જાય.
ભળી જાય
પણ પ્રાણ એટલી બુદ્ધિ હોય તેમાં ડેપ્થ નથી આવતી. વિચાર કરે કરી બુદ્ધિ સંસાર વ્યવહારની અંદર આપણને પ્રોબ્લેમ આવે, ગૂંચ આવે, ત્યારે પ્રાણ જોડાયેલું જ હોય છે સાધન સાથે, કારણ કે એમાં એ નિમ્ન પ્રકૃતિમાં અથવા તો પ્રકૃતિનો જે વિષય હોવાથી પ્રકૃતિમાં પ્રાણ આપમેળે ભરેલું છે. એટલે ત્યારે એને ભરેવા ભેળવવાને માટે કંઈ એને બીજે કંઈ ઉપાય લેવો પડતો નથી. એની મેળે જેમ નીચાણમાં પાણી વયા જ કરે તેવી રીતે જ્યારે પ્રાણ સાથે સાથે હોય છે એટલે બુદ્ધિ જોડે એના વિશે પ્રોબ્લેમ વિશે ગૂંચ વિશે વિચાર કર્યા કરે, એની મળે મર્યાદ પણ આવે, એકને એક વિષયમાં રહી શકાય પણ કરવું. જ્યારે એ પ્રાણનો વિષય તેવા ઉદ્ભવ પ્રકારની અંદર આપણે જ્યારે જવાનું હોય છે ત્યારે એમાં પ્રાણ એકદમ ભરતો નથી, કારણ કે એની ઘરે જ આપણને લાગી નથી. વોલ્કેનિક એસ્પિરેશન જો થાય
તો પ્રાણ ભળે,
તો પ્રાણ ભળી જાય અંદર, એની સાથે ભળી જાય. પણ એ થાય નહીં ત્યાં સુધી જો બુદ્ધિથી કન્વિક્શન થયું હોય આપણને, કરેજ ઓફ કન્વિક્શન જેને કહે છે, એ તો પછી આપણને બુદ્ધિ એના વિશે વિચાર કર્યા કરે, અને થોડોક દિવસને એવું 5-6 કલાક એવું થયા કરે પછી પ્રાણ ભળવા લાગે છે, અને પ્રાણ ભળવા લાગ્યા પછી વિશેષ ગતિ સારી ગતિ થાય છે એમાં, અને આપણને એમાં રસ પણ ભળવા લાગે છે. પ્રાણ ભળ્યા સિવાય કોઈ પણ પ્રવૃત્તિમાં આપણને રસ નહીં જાગે. એટલે પ્રકૃતિની અંદર સવિશેષપણે પ્રાણ મોખરે હોય છે, પછી બુદ્ધિ હોય છે, સાથે ને સાથે કહીએ તો પણ ચાલે, પણ મોખરે હોય છે પ્રાણ હોય છે. એટલે આ બે તત્વ, પાંચ તત્વ કયા ખરા, મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અને અહમ, એ આ બધા સાથે સાથે જ એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજાથી નોખા નથી, એકબીજાની સાથે સંકળાયેલા જ છે. પણ એમાં પ્રાણ મોખરે હોય છે, એટલે પ્રાણ અહમ વિના તો પ્રાણ ગતિ ના થાય. દરેકની કરાવનાર ગતિ કરાવનાર અહમ તત્વ છે, મોશન ગતિ કરાવનાર છે તે અહમ છે. એટલે અહમ તો સાથે સાથે હોય, તીન ના તો પ્રાણ જાગે નહીં કે પ્રાણ કઈ કશામાં પ્રવેશી શકે નહીં, કઈ કશાનું કરીએ. એટલે પ્રાણ ને પણ મોશન આપનાર તો અહમ સાથે ને સાથે છે, અને મન પણ સાથે છે. મન મન વિચારનાર, મનન કરનાર તો મન જ છે, તો મન પણ સાથે છે, બુદ્ધિ છે. ચિત્ત એટલે કે એની સભાનતા, જે આપણે કહ્યું તેની સભાનતા, અવેરનેસ, એ ચિત્તનું ત્યારે તેના વિશે વધારે એકાગ્રતા થાય છે, બુદ્ધિ વધારે એમાં ડેપ આવે છે, ઊંડાણ આવે છે બુદ્ધિ ના વિચારવામાં. અને કઈ કઈ પણ ઊંચ હોય, પ્રોબ્લેમ હોય, કઈ એવો કઈક પ્રશ્ન આવ્યો હોય, તો પછી એ પ્રાણ તત્વ બુદ્ધિ ઉકેલી આપે છે, આપણને માર સૂજી આવે છે. પણ હોય છે તો પ્રાણ તત્વ મોકલે, આખો સંસાર નથી રહેલો છે, આપણો વ્યવહાર નથી રહેલો છે, સર્વ પ્રકારનો એ પ્રાણ તત્વ ને લીધે છે. આપણને ગમે છે ન ગમે છે, ગમા થાય અનગમો થાય, પ્રાણ તત્વ ગમતું થાય, બધું એ પ્રાણ તત્વ ને લીધે જ છે. અનેક જાતના પૂર્વગ્રહો બંધાય છે, એમાં પ્રાણ તત્વ મુખ્ય ભાગ ભજવે છે. પછી બુદ્ધિ આવે જ કરીએ, પણ માણસો વિશે પૂર્વગ્રહ પણ થઈ જાય, માણસો વિશે જુદા જુદા, માણસો વિશે જુદા જુદા પ્રકારની લાગણી થાય, એ પણ પ્રાણ તત્વને લીધે થાય છે.
મોટા સંકલ્પ વિકલ્પ વગરની સ્થિતિ અથવા નિરવ એટલે નથિંગનેસ નો અનુભવ કરવા માટે એ તરફ જવાની જરૂર પડે.
હા, એટલે નથિંગનેસ એ નકારાત્મક વસ્તુ નથી, પણ જતા 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 આખા જાણ કઈ જ કશું નથી. જાણે ચેતન નો અનુભવ માણસે કર્યો તો એટલા બધા વિસ્તારમાં છે, અને પછી એવી એક સ્થિતિ આવી જાય કે પોતે સ્થિર થઈ જાય ત્યાં બધામાં, એટલે કઈ કશું નથી હોવા છતાં નથી એવો એને અનુભવ થાય. પણ એ એકદમ કઈ ના થાય, પેલા તો સંકલ્પ વિકલ્પ એના વિશે જ કર્યા કરવું પડે, એના વિશે થયા કરે, ને પછી બહુ વખત થાય ને એની નિરંતરતા થાય ત્યારે તેમાં પછી સિન્સિયરિટી ને એ બધું આવ્યા કરે, પછી છેક છેલ્લી સ્થિતિમાં એ વ્યક્તિત્વ થાય છે. તો દરેક ને થાય એવું પડે, કેટલાક સાકારમાં જ જ્યાં ત્યાં સ્થિર રહ્યા કરે. સાકાર નો પણ ચેતન નો અનુભવ સાકાર રીતે પણ થાય તો સ્થિતિ કઈ ઉતરતી કે નીકળી છે એવું કઈ નથી. અને શરીર ને લીધે જ આ બધા અનુભવ થઈ શકવાની શક્યતા શરીર ને લીધે જ છે, ને શરીર હોવાથી મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ના હોય છે. કે હા, શરીર ના આધાર વગર કઈ કશું સાકાર કશું થઈ શકતું નથી. શરીર હોય નહીં, ધારો કે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ની એક્ઝિસ્ટન્સ છે છે, તો આની મદદ વગર કઈ કશું સાકાર કરી શકાય નહીં. સાકાર કરી શકવા માટે શરીર સંચિત છે. એટલું નહીં પણ સંસાર વ્યવહારના ઉપભોગની જે ભાવ છે તે શરીરને લીધે ઉપભોગ થઈ શકે છે. અનેક રીતે સ્વાદની રીતે, આંખની આંખની આંખને જે જોવાની બધું, એને જે તૃષ્ણાઓ હોય છે આંખની, નાકની હોય છે, જીભની, સ્વાદની, ગાનની, ત્વચાની, એ બધી એ પણ પ્રાણ તત્વને લીધે જ છે. ઉપયોગ કે ઉપયોગ ને ઉપભોગ બંનેમાં પ્રાણ તત્વ છે. પ્રાણ વગર તો કઈ કશું આપણે હાલી ચાલી શક્ય પણ નહીં.
મોટા જે એ તો જાણ બરાબર છે, એમાં છે તે મેટલ્સ છે રસવિદ્યાની અંદર, એને એનું રૂપાંતર કરવાની વાત છે, જેમાં આપણે આપણું રૂપાંતર કરવા માંગીએ છીએ. ઉર્ધ્વ દિશામાં, તે 200 ના મારે ઉત્પન્ન કરવાની વાત છે. તે એ પ્રોસેસીસ તો લગભગ સિમિલર જ બધી હોય ને, એટલે મેટર એ તો ભૌતિક રીતે
આપણામાં જે રચના છે એ રચના એવા પ્રકારની છે કે જેવું તમારું વિચારસરણી થિંકિંગ તે પ્રકારનું એ આપોઆપ બધું બનતું જાય. શરીરની રચના જ એવા પ્રકારની છે કે જે વખત તમે કામના આવેશમાં હો ત્યારે એ રચના એ પ્રકારની બદલાય, લોભના આવેશમાં હો ત્યારે આખા જ્ઞાન તંતુ તમારું બુદ્ધિતંત્ર માનસ પ્રાણ તત્વ અહમ તત્વ બુદ્ધિ પ્રકારનું બને, મોહમાં હો ત્યારે પ્રકારનું બને, અને રાગદ્વેષમાં હો ત્યારે પ્રકારનું બને. એટલે એ આખા શરીરની રચના એવા પ્રકારની છે કે જે પ્રકારની ભાવના કે વૃત્તિ હોય એ વૃત્તિનો આવેશ અને આવેગ જેટલા પ્રમાણમાં જેવો હોય એવા પ્રકારનું શરીર થઈ જાય આપમેળે. એને કરવું કોઈ ના પડે, કરવું પડવાનું શાણે છે, માત્ર તમારી તમારું જે થિંકિંગ છે એ થિંકિંગ વૃત્તિ વાળું થાય કે ભાવના વાળું છે એના પર આધાર છે બધો. ત્યાં એફર્ટની જરૂરિયાત છે કે એફર્ટ એટલે કે તમને એ પ્રકારની જિજ્ઞાસા થઈ હોય તો જ એફર્ટ થઈ શકે. કઈ જેમ આપણને કઈ પણ કશું કરવું હોય છે તો પહેલા એમાં વિલ આપણી ઈચ્છા થવી જોઈએ. ઈચ્છા થયા પછી એ પ્રકારની વૃત્તિ વિગેરે આપણને જાગે છે. કેવી રીતે ભાવનાના પ્રદેશમાં જવાને માટે પણ એ પ્રકારની જિજ્ઞાસા તમને જાગે તો એ પ્રકારના આપણાથી એફર્ટ પ્રયત્ન થઈ શકે. ત્યારે શરીરની આખી રચના જ એવા પ્રકારની છે કે જે જે પ્રકારની ઉન્મત્તતા વાળી ઉત્કટતા વાળી આપણી વૃત્તિ કે ભાવના તે પ્રકારે થયા કરે. એટલે પ્રોસેસ ઓફ સબલિમિશન આપણે કહીએ છીએ એ તો પ્રોસેસ ઓફ સબલિમિશન આપણે પોતાની જ વૃત્તિઓ વિચારો આ બધાનો અહમ આદિ એ બધા કર્મોનું ઉદ્ધિકરણ થવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં એફર્ટ પ્રયત્નમાં અને પુરુષાર્થમાં જેટલા આપણે ગયા કરીએ તો પછી આપમેળે આપણા શરીરની રચના એ પ્રકારની થયા કરે.
કેવું આપણે એફર્ટ એ પણ થયા
કરીએ એને કે એને ઉચ્ચ ચડાવવા માટે આપણે કંઈ પુરુષાર્થ કરવાની જરૂર રહેતી નથી. પુરુષાર્થ કરવાની તો જરૂરી છે કે વૃત્તિ કે ભાવના એમાં એમાં જ પુરુષાર્થ કરવાની જરૂર
રહેતી.
સામાન્યપણે શરીરનો ઢાંચો એવા પ્રકારનો છે કે પ્રકૃતિનો હોવાથી પ્રકૃતિ હંમેશા નિમ્ન પ્રકારમાં રાચી રહેલી છે. એટલે કે કામ ક્રોધ લોભ મોહ મન મત્સર રાગદ્વેષ એ પ્રકારમાં એ સહજ મેળે રહે છે. એને એને એ ત્યાં એની મેળવી છે એમાં ત્યાં ઘણી કંઈ એને એફર્ટની કે પુરુષાર્થની જરૂર રહેતી નથી. પણ એનાથી જુદી ઊંધી દિશાએ ઊંચી ને ઉર્ધ્વ દિશામાં વહેવાનું થાય અથવા કરાવડાવવું હોય એને તો એને અનંત કાળના અનેક અનેક જન્મોની જે હેબિટ ફોર્મેશન થયેલી છે કામ ક્રોધાદિક લોભાદિકમાં રહેવાની ને વહેવાની એને આપણે ઉર્ધ્વ દિશા તરફ લઈ જવી છે. મૂળ તો આત્માની સ્થિતિ તો સ્વયંભૂપણે કુદરતી છે, નથી એમ નથી. પણ આખો આપણો પ્રકૃતિની અંદર જ આપણે રમ્યા કરેલા છીએ જન્મો જન્મ કેટલાય જન્મના. તરી એ જે જબરજસ્ત અભ્યાસ થયેલો છે શરીરમાં અને તે પ્રમાણે શરીરનું ફોર્મેશન ને એના બધા આધારો ને એના કણો ને તે બધા તેને જ અનુસરતા થયેલા છે અને એ સ્વરૂપ જ જાણે કે એ જ છે એ જ છે આપણે એ જ છીએ એવી જાતની એક પેસી ગયેલો છે અભ્યાસ જ્ઞાનપૂર્વકનો સમજણપૂર્વકનો અભ્યાસ પેસી ગયો. હવે એ જયારે કોઈને કોઈ કારણથી આપણને એમ સમજણ પડે છે કે ના ના ખરું જીવન તો આ નથી, કારણ કે આમાં જે રસ છે એ રસ છે એ પરમનન્ટ નથી. કામ મને કામનો રસ છે તે કામનો આવેગ એ ઇન્ટેન્સિટી જેટલો વખત રહી એટલો વખતે એ રસ રહે છે, પછી તો એ રસ જતો રહે છે. ત્યારે કે આમાં આ રસ છે તે અખંડ અને અનંત નથી, એ ક્ષણિક ક્ષણિક છે એવો અનુભવ પેલા જીવને થયા છે. અને પછી કોઈ કારણથી ગમે તે આઘાતો ને કારણથી ગમે તે કોઈ કારણથી એને ઉર્ધ્વ દિશા તરફ જવાનું અભિલાષા જાગે છે કે ત્યાં જ ખરો રસ્તો છે, કે જે રસ કઈ કશાથી ખંડિત થતો નથી અને અનંતતા વાળો છે. અને એ રસ આ બધા પ્રકૃતિના અનેક પ્રકારના જે રસો છે એના કરતા પણ વધારે વધારે ઊંચા પ્રકારનો અને બિલકુલ ક્ષણિકના, તેમ છતાં તેમાં પાછો રસ લઈ શકે. એ રસ એવા પ્રકારનો છે કે કંઈક કશામાં બધામાં સમાયેલો છે અને બધાની અંદરનો હાર દે લઈ શકે છે, સમજી શકે છે, અનુભવી શકે છે અને એનો રસ એ માણી શકે છે. તેથી જે એને એ રસનો અનુભવ કરવાનું જે દીર્ઘતા છે ધબકતું, એ પછી એના માટેનો એનો પુરુષાર્થ જાગે છે. અને થાય છે ત્યારે આત્મીય શરીરની રચના પણ તે પ્રકારની થઈ જાય છે. એ રચના કરવા માટે એને પુરુષાર્થ કરવો પડતો નથી, માત્ર એ પ્રકારની ભાવના એનામાં સતત જાગ્રત અવસ્થામાં રહ્યા કરે, કન્ટિન્યુઅસલી એવી અવેકનિંગ સ્ટેટમાં રહ્યા કરે. એ ભાવના કેમ કરીને એવી રહે તેને માટેનો જેને પુરુષાર્થ કરવો પડે છે. અને એને માટેના સાધન અભ્યાસ વગેરે જેમકે બધા એ જ પ્રકારના સાધન, જો તે પ્રકારના ના હોય તો એ ઊંધો કરવું થાય, એટલે સાધન પણ એવા ઊંધો પ્રકારના એને કરવા લેવા પડે છે અને પછી એ થાય છે. બાકી એ પ્રકૃતિના ક્ષેત્રની અંદરના જે રસો છે એ રસો અનુભવવા માટે એને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. એના તો જુદા જુદા જીવનના પ્રસંગોની અંદર જુદા જુદા પ્રકારના વલણો જાગે છે, સ્થિતિ પ્રમાણે શરીરની રચના આત્મેળે થયા કરે છે. ત્યાં આગળ એને કંઈ કોઈ જાતનો નીચે વ્યવહાર માટેનો એને પ્રયત્ન કશો કરવો પડતો હોતો નથી. આત્મેળે સ્થિતિ વૃત્તિઓ જાગે, સ્થિતિ પ્રમાણેનું એનું વહેણ, એની ગતિ સ્થિતિ દિશામાં એની થયા કરે છે સહજ મેળે. ને પેલામાં પુરુષાર્થ કર્યા પછીથી જ્યારે નિરંતરનો એ પુરુષાર્થ થઈ જાય ને ભાવના જાગે ત્યારે એ પછી ત્યાં પણ એ સહજ મેળે. પણ બહુ વાર પછી જયારે પુરુષાર્થ કરીને એને સ્ટેબિલાઈઝ થાય, એ પ્રકારનો જાગી જાય જયારે આત્માનો સ્વભાવ અથવા તો એ ભાવનાની સ્થિતિ અખંડ નિરંતરની થઈ જાય ત્યાર પછી એ સહજ છે. ત્યાં સુધી એ સહજ તો નથી, ત્યાં સુધી આવે ને જાય એને ઝલક આવી જાય. અને કેટલીક વાર ઝલક આવી જાય ને તેનાથી પછી એ બધાને બધાને આકર્ષાતો જાય. ઝલકનો જે અનુભવ એને થાય છે, એ ઝલકને એમ લીધે એમ થાય છે કે આ તો અનંત સુખ છે, આ તો આટલાથી મને આમ જો થયું તો સતત કાયમ જ આ ઝલક. અને ઝલક તો જરાક વાત જેટલી જ રહે અને એની ઇન્ટેન્સિટી પણ થોડીક હોય, ત્યારે આ જો સમગ્રતામાં જો અનુભવાય તો કેટલા બધો આનંદ થાય એમ કલાશ પ્રયાર્થીને થયા કરે છે અને એનાથી વધારે આકર્ષાય છે પછી. અને પછી એ સ્થિતિમાં આવી જાય ત્યારે પછી અખંડ સહજપણે એ થઈ જાય અને શરીરની રચના પણ ત્યારે એ પ્રકારની થઈ જાય. કારણ કે એને વ્યવહાર માટે એને ઊંધો પ્રકારનો આનંદ છે, ભાવના છે, એ ભાવના આખર તો શરીર આહારમાં ટકવા માટે જે જાતની એની રચના જોઈએ તે રચના આપમેળે એનામાં થયા કરે છે. એ રચના એને કરવાને ફોર્મેશન કરવાને માટે, એ રચના બનાવવાને માટે એને મહેનત નહીં કરવી પડે, પણ વૃત્તિ કે ભાવનાને માટે જ એને ઊંધો પ્રકારનો એફર્ટ કરવો પડે છે. વૃત્તિને માટે એને એફર્ટ કરવાની બિલકુલ જરૂર હોતી નથી, કારણ કે તો એના એ પ્રમાણે તો જેમ ગંગા નદી કે યમુના નદી કે બ્રહ્મપુત્ર નદી એના નીચાના ઢાંચામાં વહ્યા જ કરે છે. એને ઊંચી દિશાએ જવું હોય ત્યારે ત્યાં પ્રયત્ન કરવો પડે.